જય જીનેન્દ્ર બતા રહે. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લેશે.
નમો હરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયરિયાણ નમો ઉવજયાણ નમો લોય સવસાહૂણ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ.
જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો આઠમો અધિકાર આપણો ચાલે છે, પ્રમાણ, નય અને નિક્ષેપ અધિકાર. આ અધિકારમાં ચાર વસ્તુઓની ચર્ચા આપણી આવે છે. પહેલી વાત આપણી થઈ લક્ષણ અને લક્ષણાભાસની, બરાબર. પદાર્થનો એવો વિશેષ ગુણ કે જેના દ્વારા એ પદાર્થને અન્ય પદાર્થથી જુદા પાડી શકાય તેને લક્ષણ કહેવામાં આવે છે. એ લક્ષણ એમાં આત્મભૂત અને અનાત્મભૂત લક્ષણોની આપણે ચર્ચા કરી, અને જે આત્મભૂત લક્ષણ છે તો એમાં કયા લક્ષણાભાસ એટલે કયા દોષો આવે છે તે પ્રમાણે ત્રણ દોષોની આપણે વાત કરી. અવ્યાપ્તિ દોષ, અતિવ્યાપ્તિ દોષ અને અસંભવ દોષ, બરાબર. આ તો થઈ લક્ષણની વાત. એના પછી આપણે પ્રમાણ જ્ઞાનની વાત કરી. પ્રમાણ જ્ઞાન કોને કહેવાય? સાચા જ્ઞાનને, વસ્તુના દરેક પડખાથી, દરેક નયના સંયુક્ત જ્ઞાનને, વસ્તુના સંપૂર્ણ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહે છે, બરાબર. એ પ્રમાણ જ્ઞાન, એના પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન, એ રીતે આપણે ભેદ પ્રભેદ દ્વારા એમાં મતિજ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યાય કેવળ આદિની આપણે વિશેષ ચર્ચા કરી. એના પછી આપણે નયની ચર્ચા શરૂ કરી હતી, અને ગત અનેક ક્લાસથી આપણે નય જ્ઞાનની જ વાત કરી રહ્યા છે. નય કોને કહેવાય? પદાર્થના કોઈ એક પડખાના જ્ઞાનને, કોઈ એક પર્ટિક્યુલર અપેક્ષાથી, કોઈ એક વ્યૂ પોઈન્ટથી પદાર્થને જાણનારા જ્ઞાનને અથવા બોલનારી વાણીને નય કહેવામાં આવે છે. એમાં મુખ્ય બે નય, નિશ્ચય નય અને વ્યવહાર નય. નિશ્ચય નયની અંદર દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના સાત ભેદો, નૈગમ આદિ સાત ભેદ, નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રૂજુ સૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવમ ભૂત નય, આ સાત નયોની ચર્ચા આપણે વિશેષમાં કરી. એના પછી વ્યવહાર નય. વ્યવહાર નયમાં આપણે સદભૂત નય, અસદભૂત નય, અને એમાં પણ ઉપચરિત સદભૂત વ્યવહાર, અનુપચરિત સદભૂત વ્યવહાર, ઉપચરિત અસદભૂત વ્યવહાર, અનુપચરિત અસદભૂત વ્યવહાર, આ ચાર નયોની ચર્ચા વ્યવહારની અંતર્ગત આપણે કરી. એ વ્યવહાર નયમાં પણ આપણે બે જુદી જુદી અપેક્ષાઓ જોઈ, એક આગમની અપેક્ષા અને એક અધ્યાત્મની અપેક્ષા. અધ્યાત્મની અપેક્ષાની ચર્ચા પંચાધ્યાયી ગ્રંથમાં આવે છે, અને આગમના નયોની ચર્ચા ઘણા અનેક ગ્રંથોમાં આવે છે. જો આગમના વ્યવહાર નહીં ક્યારે કહેવાય? કે જ્યારે આપણે પરપદાર્થને સંયુક્ત કરીને જેવી રીતના પરપદાર્થથી ભેદ પાડતો વ્યવહાર નહીં તેને અસદભૂત વ્યવહાર નહીં કહે છે, અને સ્વપદાર્થમાં જ ભેદ પડે એને એવી રીતના સમજાવતો તે સદભૂત વ્યવહાર નહીં કહે છે. જ્યારે કે અધ્યાત્મના નય શું કહે છે? પરપદાર્થથી તો જીવ જુદો જ છે ને, એટલે એને તો દૂર કરો, પણ પોતાના આત્મામાં જે ઉપચરિત ઉપચારથી કહેનારા રાગાદી ભાવો છે એનાથી ભેદ પાડતો નય તેને અસદભૂત વ્યવહાર નહીં કહ્યો. એમાં બુદ્ધિપૂર્વકના અને અબુદ્ધિપૂર્વકના રાગાદી ભાવ, અને પોતાની શુદ્ધ પર્યાય અને ગુણભેદોમાં જ્યાં ભેદ પડે છે તો એમાં આખી વસ્તુને બતાવનારો નહીં તેને સદભૂત વ્યવહાર નહીં કર્યો, બરાબર. આ રીતે આપણી નયોની પણ ચર્ચા ખૂબ વિસ્તારથી, ખૂબ ડિટેલમાં, ખૂબ સુંદર રીતે આપણી પૂરી થઈ. આજથી આપણે નિક્ષેપ અધિકાર શરૂ કરવાનો છે. તો જો આપણે હવે આગળ વધીએ છીએ, આપણે પહોંચ્યા છે ક્વેશ્ચન નંબર 94 ઉપર, બરાબર. જો ક્વેશ્ચન નંબર 94, નિક્ષેપ કોને કહે છે? ફરીથી આપણો અધિકાર શું છે? પ્રમાણ, નય અને નિક્ષેપ અધિકાર, બરાબર. તો એ નિક્ષેપની ચર્ચા હવે આપણે કરવાની છે. જો નિક્ષેપ કોને કહે છે, સાધારણ ભાષામાં પહેલા સમજવું હોય તો કોઈક વસ્તુમાં કોઈક અન્ય વસ્તુનો ઉપચાર કરવો, જેવી રીતના કે આપણે જૈન મંદિરમાં ભગવાનની પ્રતિમા છે, એ પ્રતિમા તો પથ્થરની છે ને, પણ એમાં આપણે ભગવાનનો આરોપ અથવા તો ભગવાનનો ઉપચાર કરીએ છીએ, તેને નિક્ષેપ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના આપણે અનેક જૈન મંદિરોમાં જઈએ તો એ જૈન મંદિરોમાં ભગવાનની પ્રતિમા તો સેમ જ છે, પણ ત્યાં આપણે કોઈક જગ્યાએ તો સિમંદર ભગવાનનો ઉપચાર કરીએ, કોઈક જગ્યાએ આદિનાથ ભગવાનનો ઉપચાર કરીએ. હવે બંનેનું ચિહ્ન તો બળદ જ છે. ખ્યાલ આવે ને? હા, હવે ચિહ્ન સમાન, પ્રતિમા સમાન, પણ ત્યાં આપણે જે ઉપચાર કર્યો, જે આરોપ આપવામાં આવ્યો છે, તો એ જુદો જુદો છે. આને નિક્ષેપ કહેવામાં આવે છે. જો હવે આપણે જરાક પરિભાષા આમાં શાસ્ત્રમાંથી વાંચીએ. ક્વેશ્ચન નંબર 94, પેજ 291, નિક્ષેપ કોને કહે છે? આન્સર, એમાં બે જુદી જુદી પરિભાષા છે. પહેલી પરિભાષા, આ પહેલી પરિભાષા થોડી કોમ્પ્લિકેટેડ છે, પણ બીજી બહુ સિમ્પલ છે. જો પહેલી વાંચી લઈએ પહેલા. સુયુક્તિ દ્વારા, એટલે કે નય પ્રમાણ દ્વારા, સુયુક્ત માર્ગ, સોરી, યુક્તિ દ્વારા સુયુક્ત માર્ગ પ્રાપ્ત થતા, આનો શું મતલબ? યુક્તિ દ્વારા સુયુક્ત માર્ગ પ્રાપ્ત થતા, એટલે કે પદાર્થનું સાચું જ્ઞાન થતા, સિમ્પલ વર્ડ્સમાં, કોઈક યુક્તિ દ્વારા માર્ગ પ્રાપ્ત થતા, એટલે કે જો પ્રમાણ અને નહીં એ કેના ભેદ છે? સમ્યક શુદ્ધ જ્ઞાનના ભેદ છે. એટલે સમ્યક જ્ઞાન થતા, જે નય અને પ્રમાણ દ્વારા પદાર્થનું સાચું જ્ઞાન પ્રાપ્ત થતા, કાર્યવશથી નામ, સ્થાપના, દ્રવ્ય એટલે કે યોગ્યતારૂપ શક્તિ અને ભાવમાં પદાર્થના સ્થાપનનો નિક્ષેપ કહે છે. જો આમાં આ પરિભાષામાં છે ને ઘણી બધી વસ્તુ આવી ગઈ. એમાં પ્રમાણ નહીં લઈ લીધા, એમાં એની સાથે જે એ નિક્ષેપના ચાર પ્રકાર છે તે પણ લઈ લીધા. આપણે ખાલી પરિભાષા પહેલા જોઈએ. પરિભાષા શું કહે છે? કાર્યવશથી, ઉપરની લાઈન શું છે? એ તો પ્રમાણ નહીં સહિત છે, ફક્ત એટલું બતાવે છે. પણ મૂળ પરિભાષા શું છે? કાર્યવશથી પદાર્થના સ્થાપનને નિક્ષેપ કહે છે. બસ આટલી મૂળ પરિભાષા છે. ખ્યાલ આવે ને? કોઈક કાર્યવશ અમુક વસ્તુમાં પદાર્થની સ્થાપના કરવી, તેને નિક્ષેપ કહે છે. સિમ્પલ થઈ ગયું ને? એ નિક્ષેપના ચાર પ્રકાર છે, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. એટલે એ નામ પણ એ પરિભાષામાં લઈ લીધા. હવે જો આખી પરિભાષાને સમપ કરીએ. યુક્તિ દ્વારા, એટલે કે સમ્યક નય અને પ્રમાણ જ્ઞાન દ્વારા સુયુક્ત માર્ગ પ્રાપ્ત થતા, એટલે કે સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયા પછી કાર્યવશથી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવમાં પદાર્થના સ્થાપનને નિક્ષેપ કહે છે. એટલે કે કોઈ પણ પદાર્થનું આખું જ્ઞાન થયા પછી, એ પદાર્થનું સાચું જ્ઞાન થયા પછી, કોઈક પ્રયોજનવશ એ પદાર્થનો ક્યાંક સ્થાપના કરવી, તેને નિક્ષેપ કહેવામાં આવે છે. નિક્ષેપ એટલે શું થયું? પદાર્થની સ્થાપના કરવી, સિમ્પલ વર્ડ્સ. જેવી રીતના જો આપણે બધા નામ રાખીએ છીએ ને કંઈક, જેવી રીતના કોઈકનું નામ રમેશ છે, કોઈકનું સુરેશ છે, આવી રીતના નામ રાખીએ છીએ ને. કોઈકનું જીન દત્ત, આપણે જૂના જમાનામાં જીન દત્ત, અરહત દાસ, આ બધા નામોનો શું મતલબ છે? કે જીનેન્દ્ર ભગવાને દીધેલો જીન દત્ત, અરહત દાસ, અરિયંત ભગવાનનો દાસ. આ નામ કોના રાખ્યા? મનુષ્યના રાખ્યા. એટલે મનુષ્યના નામમાં આ જાતનો ઉપચાર કરવો આને નિક્ષેપ કહેવામાં આવે છે. ખ્યાલ આવે કે? જો બીજી પરિભાષા વાંચે, આ બીજી પરિભાષા મોક્ષ શાસ્ત્રમાંથી છે, પહેલી પરિભાષા જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી, મૂળ જે નાની ગુરુ ગોપાલદાસજી બરૈયા વાળી. હવે જો બીજી પરિભાષા તત્વાર્થ સૂત્રમાંથી, આ બહુ સિમ્પલ છે. જો પ્રમાણ અને નયના અનુસારે પ્રચલિત થયેલા લોક વ્યવહારને નિક્ષેપ કહે છે. જોયું કેટલું સિમ્પલ? પ્રમાણ અને નયની અનુસાર પ્રચલિત થયેલા લોક વ્યવહારને નિક્ષેપ કહે છે. સિમ્પલ. જેવી રીતના જુઓ, આપણે રસગુલ્લા ખાવાની આઈટમ કહેતા શું ઇમિડિયેટલી સ્ટ્રાઇક થાય? આપણે રસગુલ્લા કહેતા એ પદાર્થનું જ્ઞાન આપણા જ્ઞાનમાં તરત બને છે કે નહીં? હવે આ જે નામ કયું, ર સ ગુલ્લા, આ તો ચાર અક્ષરનો સમૂહ છે ને, ફક્ત અક્ષર છે. એ અક્ષરને અને પેલા પદાર્થને ખરેખર કંઈ સંબંધ નથી. ખ્યાલ આવ્યો? આપણે જે બોલીએ છે રસગુલ્લા, એને અને ખરેખર પેલા પદાર્થને કંઈ સંબંધ નથી. પણ આ પદાર્થ, આ ચાર અક્ષર કહેતા એનો અને પેલા પદાર્થનો જે લોક વ્યવહાર, લોક વ્યવહાર દ્વારા સંબંધ છે, બસ તેને નામ નિક્ષેપ કહે છે. ખ્યાલ આવે? આપણે એ પદાર્થનું આ નામ પાડ્યું છે. હવે આ તો આપણે હમણાં પાડ્યું. ખ્યાલ આવે છે ને? હમણાં વર્તમાન કાળમાં, આજથી 2-3 હજાર વર્ષ પહેલા, 5 હજાર વર્ષ પહેલા એ પદાર્થનું એ જ નામ હોય એવું જરૂરી નથી. કંઈક અન્ય નામ હોઈ શકે, એ વાનગી પણ હોય કે ન હોય એવું જરૂરી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હા. તો વર્તમાન લોક વ્યવહાર અનુસાર કોઈક પદાર્થનો કંઈક સ્થાપના કરવી, એમાં નામની સ્થાપના કરવી અથવા કોઈ અન્ય પદાર્થમાં એ પદાર્થની સ્થાપના કરવી, તો એને નિક્ષેપ કહેવામાં આવે છે. શું કહ્યું? પ્રમાણ અને નય અનુસાર પ્રચલિત લોક વ્યવહારને નિક્ષેપ કહે છે. બરાબર? સિમ્પલ. જો જ્ઞેય પદાર્થ અખંડ છે, આ જેવી રીતના કેવડી ભગવાનને લોકાલોક જણાય છે ને, તો ત્રણ લોક, ત્રણ કાળના બધા જ પદાર્થનું બધું જ જ્ઞાન એમને એક સાથે અખંડ રૂપે જણાય છે. એ અખંડ રૂપે જણાવા છતાં એ જ્ઞાનમાં, એ જ્ઞાન, એ ત્રિકાળ અખંડ જ્ઞાનમાં ભેદ પાડીને આપણે જે સમજાવીએ છીએ ને, જેવી રીતના આપણે શું સમજાવીએ છીએ, જો આ કમ્પ્યુટર છે, આ કમ્પ્યુટર એક પદાર્થ છે. હવે ભૂતકાળ અને ભવિષ્યકાળની આખી જે પ્રણાલી ચાલે છે એમાં વર્તમાન કાળના વન ટાઈમ ફ્રેમમાં આ કમ્પ્યુટર નામક પદાર્થ મારી સાથે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા. તો આખું જ્ઞેય પદાર્થ અખંડ છે, એવું હોવા છતાં આ પદાર્થ વર્તમાનમાં મારી સાથે છે, તો એના ઉપર આરોપ આપવો કે આ મારું કમ્પ્યુટર છે. ખ્યાલ આવે છે કે નહીં? આ મારો ફોન છે, આ મારું કમ્પ્યુટર છે, આવો જે આરોપ આપવામાં આવ્યો કોઈ અન્ય પદાર્થમાં પોતાપણાનો, તેને નિક્ષેપ કહેવાય છે. જો લોક, જ્ઞેય પદાર્થ અખંડ છે, છતાં તેને જાણતા જ્ઞેય પદાર્થના જે ભેદો એટલે કે અંશો પડખા કરવામાં આવે છે તેને નિક્ષેપ કહે છે. જો આ નિક્ષેપ વસ્તુ એવી છે ને, એને આપણે યુઝ તો આપણી ડેઇલી લાઈફમાં રોજ દરેક વસ્તુમાં કરીએ છીએ, પણ તો પણ એને ફક્ત ખાલી નિક્ષેપ નામથી જાણતા નથી. બરાબર? આપણા બધાના જે નામ છે એ બધાના નામ કોઈક તો પ્રયોજન વશ પાડવામાં આવ્યા છે ને. કોઈક બહુ હસમુખ હોય તો એનું નામ જ હસમુખ પાડી દેવામાં આવે. કોઈકનું, હવે હમણાં વર્તમાનમાં બધા ધાર્મિક નામ પાડવાની એક પ્રણાલી થઈ, તો અરહન નામ પાડે છે. અરહન નામનો શું મતલબ? કે ભાઈ જેવા હરિયંત ભગવાન છે એવો આ પુત્ર થાય મારો. હા. કોઈકનું વીર નામ પાડ્યું છે, તો એ વીર નામનો શું મતલબ? કે ભાઈ જેવા મહાવીર ભગવાન થઈ ગયા, બસ એવા જ લક્ષણો અમારા પુત્રમાં આવે. તો આ બધા નામ પાડવાનો શું મતલબ છે? કે વર્તમાન લોક વ્યવહારમાં હવે આપણા પુત્રનું નામ પારસ પાડી દેવાથી કઈ પુત્ર પારસનાથ ભગવાનની જેમ પૂજ્ય થઈ જતો નથી, પણ એક લોક વ્યવહારથી એવી રીતના ઉપચાર કરવાની પદ્ધતિ છે. હવે જો નામ જ ન પાડવામાં આવે તો એકબીજાને બોલાવશું કેવી રીતના? હા, એ જીવ અહીંયા આવો. હા. આપણને ભૂખ લાગી હોય તો આપણે મમ્મીને શું કહીશું? હે જીવ મને ખૂબ ભૂખ લાગી છે, એવું કહેશે? કંઈક તો નામ, કંઈક તો આવી રીતના જે આપણા સંબંધો છે, હવે આવી રીતના સંબંધો છે ને, મારા મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ, મારી બેન, આ સંબંધો પણ શું છે? એક જાતનો લોક વ્યવહાર જ છે ને. આરોપ આપવામાં આવ્યો બે જીવ વચ્ચે, બે મનુષ્ય વચ્ચે વર્તમાન પર્યાયમાં અમુક સંબંધથી અમુક નામનો આરોપ આપ્યો, એને પણ નિક્ષેપ કહેવામાં આવે છે. આ જો નામ નિક્ષેપ, નામ આપવું, સ્થાપના નિક્ષેપ, આ મારું ઘર છે. હા, આ મારું ઘર છે કેવી રીતના નક્કી થયું? કે ભાઈ મારી પાસે એના કાગળિયા છે, મારી પાસે એનું રજીસ્ટર્ડ ડોક્યુમેન્ટ અને ડીડ છે, વર્તમાનમાં મારી પાસે છે. 200-500 વર્ષ પહેલા કોઈ બીજા પાસે હતું કે નહીં? આજે 200-500 શું, 50 વર્ષ પહેલા કોઈ બીજા પાસે હતું? કદાચ 50 વર્ષ પછી કોઈ બીજા પાસે હશે કે નહીં? પણ કોઈક લોક વ્યવહારની પદ્ધતિને આરોપ આપીને આ મારું ઘર છે એમ સ્થાપના કરવી, એને સ્થાપના નિક્ષેપ કહેવાય છે. પછી દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ, આ બધાની ચર્ચા આપણે થોડી ડિટેલમાં કરશું, આ તો હું તમને ગ્લિમ્સ આપી દઉં. દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ, જે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં થનારી વસ્તુઓ છે, ભૂતકાળમાં થઈ ગઈ અથવા ભવિષ્યમાં થશે એ વસ્તુનો વર્તમાન વર્ત આરોપ આપવો, તેને દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે. જેવી રીતના કે સમજો, આપણે એક એમ્બિશિયસ કોઈ વ્યક્તિ હોય ને, અને એકદમ ટોલ રાઇઝર બિલ્ડિંગ જુએ અને પછી કહે કે જો ઓલું ઘર છે ને 20મા માળે, બસ એ ઘર મારું છે. મારું છે એટલે શું? કે વર્તમાનમાં મારું છે એમ નહીં, પણ હું ખૂબ મહેનત કરીશ, એટલા પૈસા કમાઈશ અને પછી એ ઘર હું ખરીદીશ, એટલે મારું છે. તો ભવિષ્યકાળમાં થનારી વસ્તુને વર્તમાનમાં જ કહી દેવી કે જો આ મારું છે, એને દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે. અથવા આપણું જીન મંદિર શિખરબંધ બનતું હોય, અમને તો પાર્લા મંદિરના 5-6 વર્ષ જૂની બધી સ્મૃતિઓ યાદ આવે. જ્યારે જીન મંદિર બનતું હતું તો ભૂમિ શિલાન્યાસ કરીએ ને, ત્યાંથી જ શું કહેવાય કે જો આ મારું મંદિર છે. અરે હજી તો ભૂમિ શિલાન્યાસ કર્યો છે, હજી તો ત્યાં ભૂમિ ખોદીને પહેલી ઈંટ હજી મૂકી, અને ત્યાં ભવિષ્યકાળમાં મંદિર થશે એ વ્યવહારથી આ મારું મંદિર છે અત્યારના જ કહી દેવું, તેને દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે? અને ભાવ નિક્ષેપ, વર્તમાન કાળના જ જે હયાત કે આ જો આપણું ભાવપૂર્વક જૈન મંદિર, એને ભાવ નિક્ષેપ કહેવામાં આવે છે. તો જો આ નિક્ષેપના 4 પ્રકાર છે, એની ચર્ચા આપણે હજી ડિટેલમાં કરશું. અત્યારના તો પરિભાષા જોઈએ છે. પરિભાષા શું જોઈ? કે પ્રમાણ અને નય જ્ઞાન અનુસાર, એટલે કે સમ્યક જ્ઞાન અનુસાર જે પણ લોક વ્યવહાર ચાલી રહ્યો છે તેને નિક્ષેપ કહેવામાં આવે છે. જો મિથ્યા જ્ઞાન અનુસાર લોક વ્યવહારને નિક્ષેપ કેમ ન કીધું? જ્યાં ધ્યાનથી સમજો, કેમ કે મિથ્યા જ્ઞાની તો બધી મતિકલ્પનાથી કાર્ય કરે છે, એના માટે તો બધું ઇમેજિનરી છે. એટલે કે એના માટે જે બધું દેખાય છે એ બધું એ પોતાનું માને છે અથવા વિપરીત જ્ઞાનથી જાણે છે, એને તો સાચું જ્ઞાન જ નથી. તો સાચું જ્ઞાન નથી ત્યાં સાચી સ્થાપના પણ કેવી રીતના થાય? સમજો કે આપણે ક્યાંક જૈન મંદિર પણ બનાવડાવવું હોય તો એના માટે આપણને વ્યવસ્થિત એના મંત્ર વિધિ, એના વ્યવહાર બધા એ જોઈએ કે નહીં? કે બસ એક ખાલી ઘરે આમ પ્રતિમા લાવીને મૂકી દીધીને કહેવાય કે મારું મંદિર, એમ થોડી ચાલે. આપણે ભગવાનની પ્રતિમા જે કાર્વ કરાવીએ ને માર્બલમાંથી કે મેટલમાંથી, અને ફક્ત એને ઘરે લઈ આવીને મૂકી દે તો એ પ્રતિમા ના, એ ભગવાન ના ગણાય? એની વ્યવસ્થિત પ્રતિષ્ઠા આદિ થાય તો જ એ ભગવાન ગણાય. ખ્યાલ આવે છે? આ જે રીતના ફોટો છે તો એ ફોટા એ ભગવાનની જેમ પૂજ્ય નથી, એ તો આપણા ઘરમાં એ શુભ ભાવ, આપણા અહીંયા આપણા પરિણામ સારા રહે એને જોઈને આપણા પરિણામોમાં નિર્મળતા આવે એના માટે છે. પણ એ કાંઈ ભગવાનની મૂર્તિ મંદિરમાં જેવી રીતના અર્ઘને આદિથી પૂજ્ય છે એવી રીતના ફોટા પૂજ્ય નથી. કેમ નથી? કેમ કે ત્યાં સમ્યક જ્ઞાન અનુસાર એ વ્યવસ્થિત નિક્ષેપ નથી, એ જે નિક્ષેપની જે સ્થાપના થવી જોઈએ એ નથી. એટલે ખ્યાલ આવ્યો કે નહીં? તો નિક્ષેપ કોને કહેવાય? કે સમ્યક જ્ઞાન અનુસાર જે વ્યવસ્થિત લોક ઉપચાર ચાલે છે તેને નિક્ષેપ કહેવામાં આવે છે. હવે જો આગળ જઈએ, નિક્ષેપ નયનો વિષય છે અને નય નિક્ષેપનો વિષય કરનાર વિષય છે. જો આ એક ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે, બ્રેકેટમાં છે, 94 ક્વેશ્ચનમાં છે. આનો શું મતલબ? જો નય જ્ઞાન શું કહ્યું હતું આપણે? નય કોને કહેવાય? કે જે સમ્યક જ્ઞાન છે એ એક પડખાથી જ્યારે જાણે તો તેને નય કહેવાય છે, બરાબર. હવે નિક્ષેપ કોને કહેવાય? એ નય જે પદાર્થને જાણી રહ્યું છે એ પદાર્થને નિક્ષેપ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના જ્ઞેય અને જ્ઞાયક સંબંધ હોય ને, જાણનાર અને જાણનારી, જેને જાણે છે વસ્તુ, એવી રીતના સંબંધ છે ને. જીવ જ્ઞાયક જાણનાર અને સામે એની વસ્તુ કે જેને જીવ જાણી રહ્યો છે, એવી જ રીતે નય શું છે? એ જ્ઞાન છે, એ જ્ઞાનનો અંશ, એને નય કહેવાય. અને સામે પદાર્થ જે છે જેમાં કોઈક સ્થાપના કરવામાં આવી છે એને નિક્ષેપ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એક બાજુ જ્ઞાન, એક બાજુ જ્ઞેય, એક બાજુ નય, એની સામે નિક્ષેપ. નિક્ષેપ કોને કહેવાય છે? કે નય જે પદાર્થને જાણે છે તેને નિક્ષેપ કહેવામાં આવે છે, બરાબર. ચાલો જો હવે આપણે નિક્ષેપના ચાર જે ભેદ પ્રભેદ છે એને આપણે વ્યવસ્થિત ઊંડાણથી સમજીએ. પહેલું છે નામ નિક્ષેપ, ક્વેશ્ચન 95. નામ નિક્ષેપ કોને કહે છે? જો ગુણ જાતિ દ્રવ્ય અને ક્રિયાની અપેક્ષા રહિત માત્ર ઈચ્છા અનુસાર કોઈનું નામ રાખવું તેને નામ નિક્ષેપ કહે છે. સિમ્પલ વર્ડ્સમાં આ ગુણ જાતિને બધું ભૂલી જાઓ પહેલા. સિમ્પલ વર્ડ્સમાં કોઈ પણ વસ્તુનું કંઈક નામ રાખવું તેને નિક્ષેપ કહેવામાં આવે છે. સમજો આ મારી ઘડિયાળ છે. લોકો તો પાગલ હોય ને, હા, લોકો પોતાના અમુક કોઈ પદાર્થનું પણ કંઈક નામ રાખી દે. તો આ મારી ઘડિયાળ છે, મારી મરજી, હું આના માટે કંઈ પણ નામ રાખી શકું. હા, આ મારો ફોન છે, ફોનને પણ મારી મરજી, હું કંઈ પણ નામ રાખી શકું. નામ રાખવામાં કંઈ દોષ નથી, કેમ કે નામ શું છે? કોઈ પણ પદાર્થ પર કરવામાં આવેલો ઉપચાર છે. ખ્યાલ આવ્યો કે નહીં? આવો ઉપચાર જનરલી આપણે કરતા નથી. આપણે કેવો ઉપચાર કરીએ છીએ કે સમજો, આપણા નામ રાખ્યા ને, હા, હવે જેવી રીતના મારું નામ, સમજો મારું નામ રાખ્યું ધનરાજ, ધનરાજ શેઠ. હા, ધનરાજ કોને કહેવાય? જેની પાસે બહુ ધન હોય. હવે ખરેખર એ વ્યક્તિ સાવ ગરીબ હોઈ શકે, સાવ ગરીબ, એકદમ રસ્તે ચાલતો ભિખારી હોય, પણ એનું નામ શું હોઈ શકે? ધનરાજ હોઈ શકે ને, એમાં કાંઈ દોષ નથી. કેમ કે નામ નિક્ષેપ છે. નામ નિક્ષેપની પાછળ કોઈ લોજિક નથી, બસ એને ફક્ત એ નામથી બોલાવવું એને નામ નિક્ષેપ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આને શું કહેવાય? કે ગુણની અપેક્ષા રહે. જો અહીંયા ચાર વસ્તુ લખી છે ને, ગુણ જાતિ દ્રવ્ય અને ક્રિયા, તો ગુણ અમુક જાતના ગુણ, અમુક જાતની કેપેબિલિટી હોવા ન હોવા છતાં એનું એ જાતનું નામ રાખવું, હા, તો તેને નામ નિક્ષેપ કહેવામાં આવે છે. જેવી રીતના કોઈનું નામ હોય ને સૌમ્યા, કોઈ છોકરી હોય એનું નામ હોય સૌમ્યા. હવે છોકરી બહુ બડબડ બડબડ કરનારી હોય, બહુ ગુસ્સાવાળી હોય, પણ એનું નામ શું હોય? સૌમ્યા. હા, એટલે એના ગુણથી એકદમ વિપરીત નામ છે ને, પણ તો પણ નામ રાખવામાં દોષ નથી. એટલે શું કહે છે? ગુણની અપેક્ષા રહિત માત્ર ઈચ્છા અનુસાર નામ રાખવું તેને નામ નિક્ષેપ કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો બીજું, જાતિની અપેક્ષા વગર. હવે જેવી રીતના ઘણા લોકોના નામ હોય છે ને, કે સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ નામ સેમ હોઈ શકે. હા, જેવી રીતના સમજો હેમલ નામ છે, તો હેમલ એ નામ કોઈ પુરુષનું પણ હોઈ શકે અને કોઈ સ્ત્રીનું પણ હોઈ શકે. અથવા તો અગ્નિ નામ છે, તો અગ્નિકુમાર પણ હોઈ શકે, અગ્નિકુમારી પણ હોઈ શકે. તો જાતિની અપેક્ષા રહિત કોઈનું નામ હોવું એને નામ નિક્ષેપ કહે છે. પછી જો ત્રીજું દ્રવ્ય. હવે દ્રવ્ય એટલે શું? કે સમજો કે કોઈ બાળક છે, કોઈ બાળકનું નામ પણ સમજો સહજ હોઈ શકે. સહજ કોઈ બાળકનું નામ છે, બરાબર. પણ સાથે સાથે કોઈ મકાન છે, આપણું બંગલો ક્યાંય હોય, આપણું ઘર ક્યાંય હોય, એનું નામ પણ સહજ હોઈ શકે કે નહીં? તો અહીંયા કોઈ દ્રવ્યની અપેક્ષા નથી કે જીવ દ્રવ્ય હોય, પૂતગલ દ્રવ્ય હોય, કોઈ પણ દ્રવ્ય હોઈ શકે, પણ એનું નામ નિક્ષેપ છે. ખ્યાલ આવ્યો ને? આપણે નામ જેવી રીતના પારસનાથ નામ રાખીએ તો પારસનાથ ભગવાન પણ છે, પારસનાથ રેલવે સ્ટેશનનું નામ પણ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો ત્યાં દ્રવ્યની અપેક્ષા રહિત, ફક્ત લોક ઉપચારથી ઈચ્છા અનુસાર નામ રાખવું. અને છેલ્લું ક્રિયા, ક્રિયાની અપેક્ષા રહિત. જેવી રીતના સમજો ગાય, તો સંસ્કૃતમાં ગાય કોને કહેવાય? જે ગમન કરતી હોય, ગમન કરતી હોય તેને ગાય કહેવાય. હવે ગાય નામક જે પ્રાણી છે એ હંમેશા ગમન નથી કરતો, એ તો ઉલટું આળસુ હોય છે. એ પ્રાણી તો મેજોરિટી તો બેઠું હોય એક જગ્યાએ, ક્યારેક ક્યારેક ગમન કરે, પણ તો પણ એને ગાય કહેવામાં આવે કે નહીં? આપણી ગાડી કોને કહે? ગાડી જે ચાલતી હોય એને ગાડી કહેવાય, પણ ગાડી હંમેશા ચાલતી હોય છે? કે આપણે પાર્કિંગ લોટમાં પાર્ક પણ કરેલી હોય કે નહીં, તો પણ એને ગાડી કહેવાય છે. કહેવાય છે કે નહીં? એટલે ક્રિયાની અપેક્ષા રહિત. ખ્યાલ આવ્યો કે નહીં? તો ગુણ, જાતિ, દ્રવ્ય અને ક્રિયા આની અપેક્ષા રહિત, ઈચ્છા અનુસાર કોઈનું નામ રાખવું તેને નામ નિક્ષેપ કહે છે. ઇન શોર્ટ, કોઈ પણ પદાર્થનું કંઈક પણ નામ આપણે રાખીએ તેને નામ નિક્ષેપ કહેવામાં આવે છે. હવે પદાર્થમાં કોઈ મનુષ્ય, કોઈ પ્રાણી હોઈ શકે. જેવી રીતના આપણે બધા પ્રાણીઓના નામ રાખ્યા છે ને, કોકરોચ, મોસ્કીટો, મચ્છર, માખી આદિ, તો આ શું છે? આ બધા નામ રાખ્યા છે ને આપણે. આ તો વર્તમાનની બોલવા ચાલવાની ભાષાના નામ છે. એમાંય ગુજરાતીના નામ જુદા, હિન્દીના નામ જુદા, ઇંગ્લિશના નામ જુદા. તમે શાકભાજી લેવા જાઓ તો એટલું કન્ફ્યુઝન થાય કે આપણે કંઈક શાક જોઈતું હોય પણ આપણે એને કહીએ એને સમજાય જ નહીં, કેમકે એના નામ જુદા, આપણા નામ જુદા. ખ્યાલ આવે છે ને? તો આને શું કહેવાય છે? નામ નિક્ષેપ. કોઈ પણ પદાર્થનું આપણે આપણી ઈચ્છા અનુસાર અથવા આપણા લોક વ્યવહાર અનુસાર કોઈક પર્ટિક્યુલર સંબોધન, કોઈક પર્ટિક્યુલર નામ રાખ્યું તેને નામ નિક્ષેપ કહેવાય છે. બરાબર? જેમ કે જો અહીંયા ઉદાહરણ આપ્યું છે, કોઈનું નામ જીન દત્ત રાખ્યું છે. હા, જો આપણે પહેલા લીધું ને, કોઈનું નામ જીન દત્ત રાખ્યું છે, તો જો કે જીન દેવનો દીધેલો નથી, જીનેન્દ્ર ભગવાન કોઈને પુત્ર આદિ આપતા નથી. આ તો બધા આપણે હિન્દી સ્ટોરી, આપણે હિન્દુ ને બધી સ્ટોરી વાંચીએ તો પવન પુત્ર, પવન નામક દેવે પુત્ર આપ્યો, સૂર્ય પુત્ર, સૂર્ય નામક દેવનો પુત્ર, આવા કોઈ દેવ આદિ કોઈ પુત્ર આદિ આપતા નથી. આ તો આપણે ભલે જીને દત્ત નામ રાખ્યું હોય તો કઈ વિતરાગી જીનેન્દ્ર ભગવાન કોઈને પુત્ર આપે છે? એ તો કઈ આપતા નથી, પણ આ તો ફક્ત લોક વ્યવહાર માટે આવું નામ રાખી દેવામાં આવે છે. જો કે તે જીન દેવનો દીધેલો નથી, તો પણ લોક વ્યવહાર ઓળખવા માટે તેનું નામ જીન દત્ત રાખવામાં આવ્યું છે. ખ્યાલ આવે છે ને? આપણે કોઈકનું નામ છોટું રાખી દઈએ, હવે જયારે નાનો બાળક હોય ત્યારે છોટું બરાબર લાગે, હવે મોટા 40-50 વર્ષનો માણસ થઈ જાય ને એનું નામ હજી છોટું જ હોય તો કેવું લાગે? હવે કેવું લાગે એનો પ્રશ્ન જ નથી, અહીંયા તો નામ એટલે નામ. ખ્યાલ આવે છે ને? એ નામને અને એકચ્યુઅલી ગુણોને કાંઈ સંબંધ નથી. બરાબર? આ તો થયો પહેલો નિક્ષેપ, નામ નિક્ષેપ. ચલો હવે બીજો જોઈએ, સ્થાપના નિક્ષેપ. સ્થાપના નિક્ષેપ, કોઈ પણ પદાર્થમાં અમુક વસ્તુની સ્થાપના કરવી અથવા કોઈ પણ વસ્તુમાં અમુક ઉપચારની સ્થાપના કરવી. જેવી રીતના આપણે પહેલા વાત થઈ ને કે આ મારા મમ્મી છે, તો આ બે મનુષ્યમાં એ સંબંધની સ્થાપના જે થઈ એને સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. જેવી રીતના આ મારા જીનેન્દ્ર ભગવાન છે, આ મારું મંદિર છે, આ મારા જીનેન્દ્ર ભગવાન છે, તો એ પથ્થરની ઇમારત જે છે ને, હવે સમજો નવું મંદિર બનતું હોય ત્યાં મંદિરની બહારની ઇમારત આખી બની જાય, હવે પ્રતિષ્ઠા થવાની બાકી હોય, તો ભગવાનની પ્રતિષ્ઠા અંદર થઈ નથી, હજી ભગવાન અંદર આવ્યા નથી, પણ બહારથી આખી ઇમારત બની ગઈ, એક જે પણ માર્બલની હોય કે સિમેન્ટ કોન્ક્રીટની હોય કે આપણે કોઈ પથ્થરની હોય ગમે તે, એને ઇમારતને આપણે મંદિર જ કહીએ છીએ. હજી એને અંદર ભગવાન નથી આવ્યા તો ઇમારતને મંદિર કહીએ છીએ ને. તો આ જે ઉપચારથી, આ લોક વ્યવહારથી જે ઉપચાર કરવામાં આવે છે તેને સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. જો સ્થાપના નિક્ષેપની પરિભાષા, અનઉપસ્થિત, હાજર ન હોય એવી, कोई वस्तु नो बीजी उपस्थित એટલે કે હાજર વસ્તુમાં સંબંધ યા મનોભાવના જોડીને આરોપ કરી દેવો કે આ તે જ છે એવી ભાવનાને સ્થાપના કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના જો આપણે વર્તમાનમાં તો મહાવીર ભગવાન આદિ છે નહીં, 24 તીર્થંકર ભગવાન છે નહીં, હા એ તો સિદ્ધ પરમાત્મા થઈ ગયા. અરે વર્તમાનમાં એ સીમંદર આદિ 20 ભગવાન પણ અહીંયા નથી, વિદેહ ક્ષેત્રોમાં છે અને ત્યાં તો આપણે જઈ શકતા નથી. તો ન તો 24 ભગવાન હાજર છે કે ન 20 તીર્થંકર હાજર છે, તો પણ આપણે આપણા જીવ મંદિરમાં આ ભગવાનની અમુક પ્રતિમામાં ઉપચારપૂર્વક હા આ એ જ છે એમ કરીને મનોભાવના જે જોડી દઈએ છે તેને સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ આ ફક્ત ખાલી આ જૈન ધર્મમાં હોય એવી વાત નથી, અન્ય ધર્મોમાં પણ આવી રીતના પ્રતિમાઓમાં સ્થાપના કરે છે કે નહીં? હવે હિન્દુ ધર્મમાં તો પ્રતિમાઓ બહુ પ્રચલિત છે, પણ હવે સમજો મુસલમાન આદિ હોય તો એમનું જે મક્કા મદીના ત્યાં સાઉદી અરેબિયામાં છે, હવે ત્યાં તો જઈ શકાતું નથી તો શું કરે? અહીંયા જે પણ એમનું જે એમનું કોઈક સ્થાન હોય એમાં અમુક દિશાઓમાં એ લોકો માર્ક કરી દે કે જો અહીંયા આ દિશા છે એ દિશામાં ત્યાં આપણા જે પણ એમના ભગવાન હોય કે જે હોય ત્યાં છે, એમ કરીને એ ભાવપૂર્વક સ્થાપના કરે છે. જો આ તો થઈ ધર્મની વાત, બાકી આપણે પણ આ મારી ગાડી છે, આ મારું ઘર છે, આ મારા કપડાં છે, એવી આપણા ભાવપૂર્વક એ પૂતગલ દ્રવ્યોમાં પણ આપણું પોતાપણું સ્થાપી દઈએ છે ને, એને સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, વસ્તુ અહીંયા પોઈન્ટ શું કીધો? જે અનઉપસ્થિત હોય એવી વસ્તુ. હવે સમજો સાક્ષાત સીમંદર ભગવાન અહીંયા બિરાજમાન જ હોય તો પછી એમને કોઈ પ્રતિમામાં સ્થાપવાની જરૂરત જ શું છે? ખ્યાલ આવ્યો કે નહીં? હા, જે વસ્તુ હાજર નથી એનો કોઈક બીજી વસ્તુમાં ઉપચાર કરવો તો તેને સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. જે વસ્તુ હાજર છે જ એને તો કઈ સ્થાપના કરવાની જરૂરત નથી. હવે જો આગળ વાંચો, અન્ય પદાર્થમાં તે સ્થાપના વડે આરોપ કરવો, અર્થાત અન્ય પદાર્થમાં અન્ય પદાર્થની સ્થાપના કરવી. તે જેવી રીતના કે અન્ય પદાર્થમાં અન્ય પદાર્થનો આરોપ કરવો. હવે સમજો આપણા સગા જે કાકા કાકી આદિ હોય એ તો આપણા ઘરે હોય બરાબર, પણ આપણે રસ્તે ચાલતા કોઈ પણ વડીલ વ્યક્તિ આપણને મળે તો આપણે એમને કહીએ ને કેમ છો કાકા. આપણે મંદિરમાં જઈએ અને જેટલા મુમુક્ષુઓ મળે એ બધાને કહીએ ને કેમ છો કાકા, મજામાં, કેમ છો કાકી, મજામાં છો કેમ, તો બધાને આપણા કાકા કાકી બનાવી દીધા કે નહીં? હા, તો કોઈ અન્ય વ્યક્તિઓમાં કોઈ અન્ય વ્યક્તિનો ઉપચાર કરવો, સેના માટે ઉપચાર કર્યો? કે ભાઈ એ તો લોક વ્યવહાર માટે કરો. ખ્યાલ આવે છે ને? બાકી એ વ્યક્તિ પણ જાણે છે કે આ કઈ મારો ભત્રીજો નથી અને હું પણ જાણું છું કે આ મારી કાકા નથી, પણ આ તો લોક વ્યવહારથી ઉપચાર કરવામાં એક પદ્ધતિ છે જેનાથી આપણા એક સામાજિક સંસ્કાર બધા જળવાઈ રહે, તો એને સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. ખ્યાલ આવે? જો આ સ્થાપના નિક્ષેપ મંદિરો આદિમાં જે પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ આખો ઉજવવામાં આવે છે ને, તો એમાં શું થાય છે? એ પથ્થરની પ્રતિમામાં મંત્ર ઉચ્ચાર દ્વારા આપના બધાના મનોભાવ દ્વારા, જો એ પંચકલ્યાણક પ્રતિષ્ઠામાં મંત્ર ઉચ્ચાર તો એક પ્રતિષ્ઠાચાર્ય કરતા હોય, પણ એની સાથે જે 10-20 હજાર લોકો આવ્યા હોય ને ત્યાં, એ બધાના મનોભાવ જોડાય છે કે ના આ પ્રતિમા છે, એ પ્રતિમા હવે સીમંદર ભગવાન એ મહાવીર ભગવાન બનવા જઈ રહ્યા છે. ખ્યાલ આવે કે નહીં? એ પ્રતિમા ઉપર આપણે એમના 5-5 કલ્યાણકના મહોત્સવ ઉજવીએ છીએ અને એના પછી એ પ્રતિમાને આપણે આપણા જીન મંદિરમાં લાવીને સ્થાપીએ છીએ. એ પ્રતિમા ત્યાં પથ્થરની પ્રતિમા છે અને એમાં કંઈક અંદર ઘૂસી ગયું એટલે હવે ભગવાન ત્યાં, એમ નથી. એની ઉપર જે મંત્ર ઉચ્ચાર આદિ થયા જેનાથી એની શુદ્ધિ આદિ થઈ, તો સાથે અહીંયા આપણા મનોભાવોની શુદ્ધિ થઈ અને આપણા એ પથ્થરની પ્રતિમા પ્રત્યેના જે ભાવ છે એ બદલાઈ ગયા અને હવે આપણે એમને ભગવાનની જે રીતના પૂજીએ છીએ. ખ્યાલ આવે? હવે એ પ્રતિમામાં આપણા માટે ભગવાન રૂપ ભગવાન તુલ્ય ભાવના જાગૃત થઈ એને સ્થાપના નિક્ષેપ કરે છે. ખ્યાલ આવે છે કે જેવી રીતના કોઈ એમ જ રસ્તામાં પથ્થર હોય તો એ પથ્થરને તો આપણે કેવું આમ ઠેબુ મારી દઈએ અથવા એને આમ સાઈડ પર મૂકી દઈએ, એવું આવી રીતના પ્રતિષ્ઠા આદિ કર્યા પછી આપણે ભગવાનની પ્રતિમાને કરી શકીએ? અરે વિચાર સુદ્ધા ન આવે આપણને. કેમ કે આપણામાં હવે એમના પ્રત્યે પથ્થર જેવી ભાવના નથી, આપણામાં એમના પ્રત્યે હવે ભગવાન જેવી જ ભાવના છે. ખ્યાલ આવે કે નહીં? આને સ્થાપના નિક્ષેપ કહે છે. ચાલો આગળ વાંચે. જેમ કે પાર્શ્વનાથની પ્રતિમાને પાર્શ્વનાથ પ્રભુ કહેવા, બરાબર, જે ભગવાનની પ્રતિમા છે એમને ભગવાન કહેવા. જો સ્થાપના નિક્ષેપ બે પ્રકારના છે, પહેલું છે તદાકાર સ્થાપના અને બીજું છે અતદાકાર સ્થાપના. હવે આનો શું મતલબ? તદ આકાર સ્થાપના અથવા અતદ આકાર સ્થાપના. જે પદાર્થ ઓરિજિનલ છે એની સ્થાપના જેમાં કરવામાં આવી રહી છે એ પદાર્થનો અને ઓરિજિનલ પદાર્થનો આકાર તદ આકાર એ સેમ છે તો તેને કહેવાય તદાકાર સ્થાપના. અને જો ઓરિજિનલ પદાર્થ અને જેમાં સ્થાપના કરવામાં આવી રહી છે એ પદાર્થના આકાર જુદા જુદા હોય તો એને કહેવાય અતદાકાર સ્થાપના. જો જેવી રીતના આપણે વાંચીએ તો એમાં આવી જશે, જે પદાર્થનો જેવો આકાર હોય તેવો આકાર તેની સ્થાપનામાં કરવો તેને તદાકાર સ્થાપના કહે છે, અને ગમે તે આકાર કરવામાં આવ્યો હોય તે અતદાકાર સ્થાપના કહે છે. જેવી રીતના ત્યાં સમોશરણમાં વિદેહ ક્ષેત્રમાં સિમંદર પ્રભુ જે આકારમાં જે પ્રમાણે બિરાજમાન છે એવું જ આબે હુબ એવું જ એકદમ એક્ઝેક્ટલી સેમ સમોશરણ આદિ આપણે અહીંયા બનાવવું અને ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવી તો તેને કહેવાય તદાકાર સ્થાપના. અથવા સમોશરણ ન પણ હોય પણ આપણા જે જૈન મંદિર છે એમાં વેદી ઉપર જે નીચે વેદી હોય અને ઉપર પછી ભગવાનને આપણે બિરાજમાન કરીએ તો એઝ એ સમોશરણમાં સાક્ષાત જે સિંહાસન પર ભગવાન બિરાજમાન છે એ એક્ઝેક્ટલી આબેહૂબ એક્ઝેક્ટલી સેમ સ્થાપના અહીંયા છે, એટલે એને તદાકાર સ્થાપના કહેવામાં આવે છે. બરાબર. પણ તમે નોટિસ કર્યું હોય તો આપણા જૈન મંદિરોમાં ભગવાનની પ્રતિમાની નીચે એક આટલું ધાતુની મેટલની એક પ્લેટ જેવું હોય નાનકડું, આઈ થિંક મે બી 4x4 ઇંચ જેવું, ક્યાંક મોટું હોય, ક્યાંક 6 ઇંચનું હોય, ક્યાંક 4 ઇંચનું હોય, ક્યાંક એનાથી નાનું હોય, અને એની ઉપર કંઈ આકૃતિઓ ડ્રો કરેલી હોય. આ શું છે? એ જનરલી ભગવાનની આગળ જ મૂક્યું હોય. એ શું છે? એ છે ને યંત્રજી કહેવાય. યંત્રજી. એ યંત્રજી શું છે? જેવી ભગવાનની સ્થાપના પ્રતિમામાં છે એવી જ રીતે પંચપરમેષ્ઠીની સ્થાપના અથવા તો 24 તીર્થંકરની સ્થાપના અથવા સિદ્ધ ભગવાનની સ્થાપના એ ધાતુની પ્લેટમાં થાય છે. એને યંત્રજી, વિનાયક યંત્ર, સિદ્ધ ચક્ર યંત્ર આવી રીતના એને યંત્ર કહેવામાં આવે છે. એને અતદાકાર સ્થાપના કહેવાય. ભગવાન ખરેખર પંચપરમેષ્ઠી ખરેખર એ ધાતુની પ્લેટ જેવા નથી, એટલે એમનો આકાર અને આ પ્લેટનો આકાર જુદો જુદો છે. આવું હોવા છતાં આપણા ભાવોથી એ પંચપરમેષ્ઠી ભગવાનને આપણા ધાતુની પ્લેટમાં સ્થાપના કરવી તેને અતદાકાર સ્થાપના કહેવામાં આવે છે. હવે આપણે જો ને આમ નોર્મલી પણ જે નાના બાળકોને બધું નથી કરતા કે એના નાના નાના રમકડા હોય, કાચની રકા એટલે નાનકડી રકાવી હોય, કપ હોય, ગાડી હોય, એવું નાનકડું મકાન હોય, તો મારું મકાન, મારી ગાડી, હવે હું આની અંદર બેસીને જઈશ, હવે હું આમાં ચા પાણી પીશ, એવું આપણે નાના નાના બાળકો નથી રમતા. તો એ શું છે? આ બધું એક જાતની સ્થાપના જ છે ને. પણ હવે એના આકાર એમાં જે ગાડી આવડી છે ને, ખરેખર ગાડી આવડી હોય છે તો એને તદાકાર ના કહી શકાય, એ તો સાવ આવડી છે કે નહીં. બસ એ જાતની સ્થાપના નિક્ષેપ સમજવું. જો સદ્રષ્ટાને સ્થાપના નિક્ષેપનું કારણ સમજવું નહીં, પણ કેવળ મનોભાવના જ તેનું કારણ છે. જો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાન રાખજો. તદાકાર સ્થાપના અને અતદાકાર સ્થાપના બે જાતની સ્થાપના કરી. દેટ મીન્સ કે જે પદાર્થમાં સ્થાપના કરવામાં આવી છે તો ફક્ત આકારને કારણે એ પેલો પદાર્થ છે એમ નથી, પણ એમાં મનોભાવના જોડાયેલી છે. સદ્રષ્ટાને સ્થાપના નિક્ષેપનું કારણ સમજવું નહીં, પણ કેવળ મનોભાવના જ તેનું કારણ છે. એનો શું મતલબ? કે આપણે ભગવાન જે જીનેન્દ્ર ભગવાન છે, એ જીનેન્દ્ર ભગવાન એટલે પ્રતિમામાં જે આપણે આરોપણ કર્યું કે આ ભગવાન છે, એમાં આપણે એક જે ઇમ્પર્સોનિફિકેશન કર્યું ને પથ્થરની પ્રતિમામાં કે આ ભગવાન છે, એ આપણી ભાવના છે ને, એ જ સ્થાપના નિક્ષેપનું કારણ છે. ભગવાનનો શેપ કઈ સ્થાપના નિક્ષેપનું કારણ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આ આપણામાં તો નથી હોતું, પણ હવે ઘણા આ હિન્દુ ને એ લોકોમાં હોય ને કે ફક્ત એક પથ્થર હોય, એક પથ્થર હોય, એ પથ્થરમાં બહુ એવો શેપ પણ ન હોય, કંઈક લાલ કલરનું કંઈક કર્યું હોય, અને એમાં એ લોકો કંઈક ભગવાન જેવું માને છે, એની પર આંખો ડ્રો કરી દે એવી રીતના. તો એ શું છે? ત્યાં અતદાકાર સ્થાપના છે. એ આકાર એમના ખરેખર ભગવાન જેવો નથી, પણ ત્યાં ભાવના એમની જોડાયેલી છે ને. આ જે અંદરની ભાવના છે ને, એ અંદરની ભાવના ખરેખર સ્થાપનાનું કારણ છે. ભલે ભાવના સાચી છે, જૂઠી છે, આ મિથ્યા ભાવના છે, એ બધું વસ્તુ જુદી થઈ ગઈ, પણ અંદર જે કોઈકની ભાવનાથી વસ્તુમાં પદાર્થનું આરોપણ, એનું ઇમ્પર્સોનિફિકેશન કરવામાં આવે છે, તેને એને ખરેખર સ્થાપના કહેવામાં આવે છે. જો નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપમાં એ અંતર છે. આ બધા પોઈન્ટ એટલા ઇમ્પોર્ટન્ટ છે ને, ધ્યાનથી સાંભળજો. હવે હજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપમાં એ અંતર છે કે નામ નિક્ષેપમાં પૂજ્ય અપૂજ્યનો વ્યવહાર હોતો નથી, પણ સ્થાપના નિક્ષેપમાં પૂજ્ય અપૂજ્યનો વ્યવહાર હોય છે. જો શું કે છે અહીંયા, હવે સમજો, આપણે કોઈકનું નામ રાખી દીધું કે મહાવીર, તો ફક્ત નામ રાખવાથી એ કઈ મહાવીર ભગવાનની જેમ પૂજ્ય થઈ જતા નથી, કેમ કે એના ગુણો મહાવીર ભગવાન જેવા હોય તો એ મહાવીર ભગવાનની જેમ પૂજ્ય ગણાય છે. પણ હવે આપણે જીન પ્રતિમામાં મહાવીર ભગવાનની સ્થાપના કરી સ્થાપના નિક્ષેપ દ્વારા, તો એ સ્થાપના નિક્ષેપ દ્વારા કરેલી સ્થાપના એ ભગવાન તુલ્ય પૂજ્ય છે. ખ્યાલ આવ્યો કે ને? જેવી રીતના સમોશરણમાં મહાવીર ભગવાન પૂજ્ય છે, એવી જ રીતે આ ભગવાનની પ્રતિમા સ્થાપના થયા પછી એ મહાવીર ભગવાનની જેમ પૂજ્ય છે. પણ જો ફરીથી એ જ કેવિયાટ, હવે આપણા ઘરે આપણે ફક્ત ભગવાનની, આપણા ઘરે આપણે પ્રતિમા કાર્વ કરીને લઈ આવી, અને ખબર ઘણા લોકોના ઘરમાં ડેકોરેશન પીસ તરીકે ભગવાનની પ્રતિમા મૂકી દીધી હોય, એ પૂજ્ય નથી. કેમ કે એમાં હજી એ જાતનો સ્થાપના નિક્ષેપ થયો નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો સ્થાપના નિક્ષેપ દ્વારા જે આરોપણ કરવામાં આવ્યું એમાં પૂજ્ય અને અપૂજ્યનો વ્યવહાર છે, પણ નામ નિક્ષેપમાં જે આરોપણ કરવામાં આવ્યું એમાં પૂજ્ય અને અપૂજ્યપણાનો નિક્ષેપ, એમાં વ્યવહાર નથી. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો હવે આપણે આગળ જઈએ. થર્ડ, જે દ્રવ્ય નિક્ષેપ. આપણે કેટલા નિક્ષેપ જોયા? નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ. સ્થાપનાની અંદર આપણે બે ભેદ જોયા, તદાકાર સ્થાપના, અતદાકાર સ્થાપના. બરાબર, ધ નેમ ઇઝ ક્વાઇટ ઇન્ડિકેટેડ. જેનો આકાર એવો જ છે તો તેને તદાકાર સ્થાપના કહેવાય, અને જેનો આકાર એવો નથી તો એને અતદાકાર સ્થાપના કહેવાય છે. બરાબર, હવે ત્રીજું, દ્રવ્ય નિક્ષેપ. જો દ્રવ્ય નિક્ષેપ કોને કહે છે? ભૂતકાળમાં, હવે જો આ દ્રવ્ય ગુણ પર્યાયનું જે દ્રવ્ય છે, એ દ્રવ્ય અને આ દ્રવ્ય એ જુદી વસ્તુ છે. દ્રવ્ય નિક્ષેપ એટલે એમ ન સમજવું કે કોઈ પદાર્થમાં કંઈક નિક્ષેપ કર્યો હશે, એમ નહીં. અહીંયા આખો મિનિંગ જ જુદો છે. શું મિનિંગ છે? જુઓ, ભૂતકાળમાં પ્રાપ્ત થઈ ગયેલ અવસ્થાને અથવા ભવિષ્યકાળમાં પ્રાપ્ત થનાર અવસ્થાને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. જેવી રીતના કોઈ નાનું બાળક હોય, એ નાના બાળકને હજી ભવિષ્યમાં આપણે ડોક્ટર બનાવવો છે તો વર્તમાનથી એને ડોક્ટર કહી દેવું કે ભાઈ ડોક્ટર સાહેબ આવ્યા, ડોક્ટર સાહેબ આવ્યા, ખ્યાલ આવે છે ને? તો એ અવસ્થા તો હજી એને ભવિષ્યમાં પ્રાપ્ત થશે, પણ એને વર્તમાનથી જ એમ કહેવું એ દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે કે આ તો અમારો ડોક્ટર છે, ખ્યાલ આવે છે ને? અથવા કોઈ આર્મીથી રિટાયર્ડ માણસ હોય, હવે એ રિટાયર થઈ ગયો ને, હવે ક્યાં આર્મીમાં છે, તો પણ એને આર્મીના ભાઈ આ પર્સન આર્મીથી છે, આ પર્સન આર્મીથી છે એમ કહેવું, અરે ભૂતકાળમાં હતા હવે નથી, પણ તો પણ એ ભૂતકાળની વાતને વર્તમાનમાં પણ કહેવું તો એને દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે. જો ઉદાહરણ તરીકે શ્રેણિક રાજા ભવિષ્યમાં તીર્થંકર થવાના છે તો તેમને વર્તમાનમાં જ તીર્થંકર કહેવા, શ્રેણિક રાજાને આપણે વર્તમાનમાં જ મહાપદ્મ ભગવાન કરીને આપણે સુવર્ણપુરીમાં ભગવાન બિરાજમાન છે ને, તો એ શું છે, હજી તો એ ભવિષ્યમાં તીર્થંકર થશે, પણ એ ભવિષ્યના તીર્થંકરને આપણે વર્તમાનમાં એમની સ્થાપના કરી છે ત્યાં, ખ્યાલ આવે છે કે નહીં? તો એ આ દ્રવ્ય નિક્ષેપથી સ્થાપના છે, બરાબર. અને મહાવીર ભગવાન આદિ ભૂતકાળમાં થયેલા તીર્થંકર છે. ઋષભ આદિ મહાવીર પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાન ભૂતકાળમાં તીર્થંકર થઈ ગયા ને, એ ભૂતકાળના તીર્થંકરને પણ આપણે શું કહીએ છીએ કે વર્તમાન 24 તીર્થંકર. કેમ કે ભલે ભૂતકાળમાં થઈ ગયા પણ હજી એમનું જ શાસન ચાલી રહ્યું છે એ 24 ભગવાન, માટે એમને વર્તમાન વત કહેવા, એને દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે. થઈ ગયેલા તીર્થંકરને વર્તમાન તીર્થંકર ગણી તેમની સ્તુતિ કરવી તે દ્રવ્ય નિક્ષેપ છે, ખ્યાલ આવ્યો કે નહીં? ભૂતકાળની કે ભવિષ્યકાળની જે પર્યાય થવાની છે તેને વર્તમાન વત ગણીને કહેવી તેને દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે. જેવી રીતના આપણે પહેલા ઉદાહરણ લીધું કોઈ એમ્બિશિયસ વ્યક્તિ હોય, એને મારે આ ઘર ખરીદવું છે, એટલે આ ઘર મારું છે એમ પહેલેથી જ કહી દે, હજી તો ભવિષ્યમાં ખરીદશે પણ પહેલેથી જ કે તો એને દ્રવ્ય નિક્ષેપથી કહેવામાં આવે છે, ખ્યાલ આવે છે ને? હવે જો છેલ્લું ચોથું ભાવ નિક્ષેપ. ભાવ નિક્ષેપ કોને કહે છે? કેવળ વર્તમાન પર્યાયની મુખ્યતાથી, વર્તમાન પર્યાયથી જ કોઈને આરોપ આપવો, એની સ્થાપના કરવી, એને નિક્ષેપથી કહેવું તો એને ભાવ નિક્ષેપ કહેવામાં આવે છે. જેવી રીતના કેવળ વર્તમાન પર્યાયની મુખ્યતાથી, અર્થાત જે પદાર્થ વર્તમાન દશામાં જે રૂપે છે તે રૂપે તેને કહેવો તે ભાવ નિક્ષેપ છે. જેવી રીતના સમજો કોઈ ગાય વર્તમાનમાં ચાલતી હોય તો જ એને ગાય કહેવી તો તે ભાવ નિક્ષેપ છે. હજી તો ભવિષ્યમાં હજી અત્યારના આળસ કરે છે, ઊભી થઈને હજી ચરવા જશે તો એ પછી દ્રવ્ય નિક્ષેપ થઈ ગયું, ખ્યાલ આવે છે કે નહીં? જો ઉદાહરણ તરીકે જેમ કે સીમંદર ભગવાન વર્તમાનમાં તીર્થંકર પદે મહાવિદેહમાં બિરાજે છે તો તેમને તીર્થંકર કહેવા, અને મહાવીર ભગવાન હાલમાં સિદ્ધ છે તો તેમને સિદ્ધ કહેવા તે ભાવ નિક્ષેપ છે, ખ્યાલ આવે કે? વર્તમાનમાં જેવી રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તો એમને પ્રધાનમંત્રી કહેવા એ ભાવ નિક્ષેપ છે. પણ વર્તમાનમાં હવે સમજો કોઈ પીવી નરસિંહ રાવ, ઇન્દિરા ગાંધી આદિને પ્રધાનમંત્રી કહેવા તો એ દ્રવ્ય નિક્ષેપ છે, કેમ કે એ તો થઈ ગયા, ખ્યાલ આવ્યો કે? તો જો નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ પ્રકારના નિક્ષેપો દ્રવ્યને વિશેષ કરે છે. આ નામ, સ્થાપના અને દ્રવ્ય, જો નામમાં પણ કોઈ પદાર્થને નામ આપવામાં આવે છે, સ્થાપનામાં શું થયું, કોઈ પદાર્થનું કોઈ અન્ય પદાર્થમાં આરોપણ કર્યું, દ્રવ્ય નિક્ષેપમાં શું થયું, ભલે ભૂત ભવિષ્યની પર્યાયને વર્તમાનમાં કીધી પણ ત્યાં પદાર્થની મુખ્યતા કરી કે આ જ પદાર્થ ભૂતમાં અને ભવિષ્યમાં આમ થનારો છે, ખ્યાલ આવે કે નહીં? તો આ ત્રણેય નિક્ષેપોમાં નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણેયમાં દ્રવ્યને વિશેષ કરવામાં આવ્યું, એ દ્રવ્યને મુખ્ય કરવામાં આવ્યું, માટે તેમને દ્રવ્યાથી નહીં ને આધીન છે એમ કહેવામાં આવે છે. પણ ભાવ નિક્ષેપનું કહેવું છે કે વર્તમાન પર્યાયમાં જે અવસ્થા છે તેને મુખ્ય કરે છે. જેવી રીતના વર્તમાનમાં સિમંદર ભગવાન ત્યાં સમોસરણમાં છે તો તેમને તીર્થંકર તરીકે કહેવાય છે. સમજો, વર્તમાનમાં કોઈ તીર્થંકર હોય અને હવે 14મા ગુણસ્થાનમાં પહોંચી ગયા, મૌન થઈ ગયા, એમનો ધર્મોપદેશ થતો નથી, તો હવે હજી પણ છે તો અરિયંત અવસ્થામાં, પણ હવે તીર્થંકર નામ કર્મ એમને નામ નથી અપાતું. ખ્યાલ આવે છે ને? કેમ કે હવે એમનો ઉપદેશ આદિ નથી થતો, તો એને ભાવ નિક્ષેપ કહેવામાં આવે છે. કે જે વર્તમાનની પર્યાયને મુખ્ય કરીને વાત કરે તેને ભાવ નિક્ષેપ કહે છે, અને તે પર્યાયાર્થિક નહીં આધીન છે. ખ્યાલ આવે? ત્રણ નિક્ષેપો છે તે દ્રવ્યને મુખ્ય કરે છે, અને જે ભાવ નિક્ષેપ છે તે પર્યાયને મુખ્ય કરે છે. જો આપણા બે ક્વેશ્ચન છે, ફટાકથી જોઈ લઈએ. કેમ કે બે ક્વેશ્ચન બહુ સિમ્પલ છે, 99 અને 100, બે સિમિલર પણ છે. જો નૈગમ નય અને દ્રવ્ય નિક્ષેપમાં શું ફરક? નૈગમ નય પણ ભૂત ભવિષ્યની પર્યાયને વર્તમાનવત કીધી, અને દ્રવ્ય નિક્ષેપ પણ ભૂત ભવિષ્યની પર્યાયને વર્તમાનવત કહે છે, તો ફરક શું પડ્યો? જો ફરક એ પડ્યો, જેવી રીતના નય અને નિક્ષેપ, નય એ જ્ઞાનનો વિષય છે અને નિક્ષેપ એ જ્ઞાનનો વિષય નથી, એ સામેવાળો પદાર્થ છે તે નિક્ષેપ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ આપણી પરિભાષા યાદ હોય તો. એવી જ રીતે નૈગમ નય એ શું કહે છે? કે ભૂત અને ભવિષ્યના જ્ઞાનને નૈગમ નય કહે છે. પણ દ્રવ્ય નિક્ષેપ શું કરે છે? કે એ પદાર્થને ભૂતકાળમાં કે ભવિષ્યમાં આમ થનાર છે, એટલે પદાર્થને કંઈ આરોપ આપવો તે દ્રવ્ય નિક્ષેપ છે. જો વાંચીએ, જો કે નૈગમ નય અને દ્રવ્ય નિક્ષેપના વિષય સમાન માલુમ પડે છે, કેમ કે બેઉ ભૂત ભવિષ્યને વર્તમાનવત કહે છે, તથાપિ તેઓ એક નથી. નૈગમ નય તે જ્ઞાનનો ભેદ છે, તેથી તે વિષયને જાણવા વાળો છે, અને દ્રવ્ય નિક્ષેપ તે પદાર્થની અવસ્થારૂપ છે, માટે તે વિષય જણાવવા યોગ્ય જ્ઞેય છે. જોયું? નૈગમ નય તે ભૂત ભવિષ્યના જ્ઞાનને નૈગમ નય કહે છે. સામેવાળો જે પદાર્થ છે એની ભૂત ભવિષ્ય અવસ્થાને દ્રવ્ય નિક્ષેપ કરે છે. તાત્પર્ય એ છે કે એમાં જ્ઞાયક અને જ્ઞેયના વિષય વિષયનો સંબંધ છે, માટે બંને એક નથી. નિક્ષેપ છે એ પદાર્થ છે, અને નય છે તે જ્ઞાન છે. સિમિલરલી જો ક્વેશ્ચન નંબર 100, ઋજુસૂત્ર નય અને ભાવ નિક્ષેપમાં શું તફાવત? ઋજુસૂત્ર નહીં પણ વર્તમાન પર્યાયવત પદાર્થને વર્ણન કરનાર જ્ઞાનને, એને જાણનાર જ્ઞાનને ઋજુસૂત્ર નહીં કહે છે. અને ભાવ નિક્ષેપમાં વર્તમાનમાં જે પદાર્થ જે અવસ્થારૂપ છે એને એ અવસ્થારૂપ કહેવો એ ભાવ નિક્ષેપ છે. પણ ભાવ નિક્ષેપ તે સામેવાળા પદાર્થને કહે છે, અને ઋજુસૂત્રને જીવના જ્ઞાનને કહે છે. જો ભાવ નિક્ષેપ દ્રવ્યના વર્તમાન પર્યાય માત્રને ગ્રહણ કરે છે, ભાવ નિક્ષેપ પદાર્થના દ્રવ્યના વર્તમાન પર્યાય માત્રને ગ્રહણ કરે છે, જો કે એનો વિષય પણ ઋજુસૂત્ર નહીં સાથે મળતો છે, તથાપિ એક નથી. મળતો કેમ છે? કેમ કે બે વર્તમાનવત પદાર્થને ગ્રહણ કરે છે, પણ એક કેમ નથી? કેમ કે ઋજુસૂત્ર નહીં મારા જ્ઞાનને, કોઈકના જ્ઞાનને કહે છે. ઋજુસૂત્ર નહીં પ્રમાણનો અંશ હોવાથી તે વિષયી છે. વિષયી એટલે જાણનાર છે, જ્ઞાન છે. અને ભાવ નિક્ષેપ તે પદાર્થનું પર્યાય સ્વરૂપ હોવાથી તે વિષય સ્વરૂપ છે. કોઈ સામેવાળું દ્રવ્ય છે, એ સામેવાળા દ્રવ્યની વર્તમાન પર્યાયવત જે અવસ્થા છે તેને ભાવ નિક્ષેપ કહેવામાં આવે છે, અને એને જાણનારું જ્ઞાન તેને ઋજુસૂત્ર નહીં કહે છે. માટે બંને ભિન્ન ભિન્ન છે. જો આ રીતે આજે આપણે નિક્ષેપની ચર્ચા કરી. નિક્ષેપ કોને કહ્યું હતું? કે પ્રમાણ અને નય જ્ઞાન અનુસાર જે પ્રચલિત લોક વ્યવહાર છે તેને નિક્ષેપ કહેવામાં આવે છે. એટલે એકનો બીજામાં આરોપ કરવો તેને નિક્ષેપ કહેવામાં આવે છે. એ આરોપ આપણે ચાર પ્રકારે કર્યા. નામથી આરોપ કર્યો તો નામ નિક્ષેપ કહેવાયું. કોઈકમાં કોઈકની સ્થાપના કરી તેને સ્થાપના નિક્ષેપ કહેવાયું. એમાં પણ કાં તો તદાકાર સ્થાપના કરી કાં અતદાકાર સ્થાપના કરી, બરાબર. પછી દ્રવ્ય નિક્ષેપ, કે કોઈ પદાર્થના ભૂત ભવિષ્ય અવસ્થાનો વર્તમાનમાં જ એમને સ્થાપના કરી દેવી. અને ભાવ નિક્ષેપ, એ પદાર્થની વર્તમાનવત જે અવસ્થા છે તેવી જ સ્થાપના તેમાં કરવી, તેને ભાવ નિક્ષેપ કહે છે. આ રીતે આપણું આજે આઠમો અધ્યાય પ્રમાણ નહીં નિક્ષેપ અધિકાર એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે નવમો અધિકાર જે અનેકાંત અને સ્યાદવાદ અધિકાર છે તે નેક્સ્ટ સન્ડે થી ચાલુ કરશું. જીનવાણી સ્થિતિ લઈએ. હે જીનવાણી ભારતી તો અહીં જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું ગો. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બધાને. હવે અહીંયા બે મિનિટમાં સોલ સાયન્સના ક્લાસ શરૂ થશે.